परम कृपाल सद्गुरुदेव ने अपनी विचारणा में परमात्म प्रकाश गाथा बीजी पानु पांच
बंधु ते श्री सिद्धगण वड़ी थनार अनंत शिवमय निरुपम ज्ञानमय परम समाधि पंचत जे अनंत
क्या लीधु से पानु पानु पांच गाथा बीजी हाँ संसार समुद्र ने तारवामां
वंदु ते श्री सिद्धगण वड़ी थनार अनंत शिवमय निरुपम ज्ञानमय परम समाधि पंचत जे अनंत आत्माओ आगामी काल में परम समाधि नु सेवन करीने परम शिव कल्याणमय अनुपम ज्ञानमय भाव ने पामशे ते भावी सिद्ध परमात्माओं ने पण हूँ नमस्कार करूँ छू अर्थात भविष्य काल में थनार सिद्ध परमात्माओं ने पण हूँ भक्ति भावे वंदन करूँ छू श्रेणिक आदि पुरुषों वितराग सर्वज्ञना कहेला मार्ग वड़े दुर्लभ एवा सम्यक ज्ञान ने पामीने आगामी काल में शिवमय निरुपम ज्ञान स्वभाव वाला परमात्मा थसे ते अवस्था में तेओने केवल ज्ञानादि अनंत गुणों की पूर्ण प्राप्ति थशे अहीं शिव शब्दनो अर्थ स्वशुद्ध सहजात्म भावनाथी आविर्भाव पामेल वितराग परम आनंदरूप सुख छे निरुपम एटले ते शुद्धात्माओने कोई प्रकारनी उपमा घटती नथी तथा ज्ञान शब्दथी तेओ केवल ज्ञानादि अनंत गुणों वाला थशे
समझाई छे पहली गाथामां नमस्कार करेला एज वात आगळ लई जता भावी भावी परमात्मा जे कोई स्वरूपे अत्यारे बिराजता होय पर भावी काळमां परमात्मा स्वरूपने प्राप्त थवाना छे એમનું સ્મરણ કરીને જે અનંત આત્માઓ આગામી કાળમાં પરમ સમાધિનું સેવન કરીને પરમ શિવમય અનુપમ જ્ઞાનમય ભાવને પામશે તે ભાવિ સિદ્ધ પરમાત્માઓને પણ હું નમસ્કાર કરું છું ગ્રંથનો પ્રારંભ કરો છો આ બધી પ્રારંભની સ્તુતિ છે એમાં અહીંયા એમ કે ત્રણેય કાળમાં જ્ઞાની જે છે ત્રણેય કાળમાં વંદન યોગ્ય છે પૂજવા યોગ્ય છે તો એવા જ્ઞાની પરમાત્માનું અહીંયા ભાવિ એટલે જેવો એ માર્ગે અત્યારે જઈ રહ્યા છે આરાધન કરી રહ્યા છે આત્મકલ્યાણની સાધનામાં છે પછી એ કોઈ બી અવસ્થામાં મુનિ અવસ્થામાં હોય કેવડી અવસ્થામાં હોય તીર્થંકર અવસ્થામાં હોય પરંતુ ભાવિ કાળે જે સિદ્ધ પદને પ્રાપ્ત થવાના છે એવા ભવ્ય આત્માઓને પણ અહીંયા વંદન નમસ્કાર કર્યા છે એટલે શ્રેણીક આદિની વાત કરીને આપણે જાણીએ છીએ કે શ્રેણીક મહારાજા પણ ભાવિ તીર્થંકર છે એટલે એ પણ ભાવિ તીર્થંકર છે અર્થાત ભાવિ સિદ્ધ પણ છે જે તીર્થંકર છે સિદ્ધ થવાના જ છે તો અત્યારે એમની અવસ્થા ગમે તે હોય ભલે એમને નારકીની આવિષે ભોગવતા હોય તો પણ એમનો જે આત્મા છે એ આત્મા ક્રમે કરીને સિદ્ધપદને પ્રાપ્ત થવાનો છે બટ એવા જે કોઈ પુરુષો કૃષ્ણ પરમાત્મા આદિ શ્રેણીક મહારાજા છે કે જે કોઈ બીજા એ બધાને પણ એ સ્મરણ કરીને વંદન કરે છે અને કે જે વિતરાગ સર્વજ્ઞના કહેલા માર્ગ વડે દુર્લભ એવા સમ્યક જ્ઞાનને પામીને આગામી કાળમાં શિવમય નિરુપમ જ્ઞાન સ્વભાવવાળા પરમાત્મા થશે કેવા પરમાત્માનું સ્વરૂપ બતાવતા શિવમય અરે શુદ્ધ શિવ શબ્દનો અર્થ નીચે બતાવ્યો સ્વશુદ્ધ સહજાત્મ ભાવનાથી આવિર્ભાવ પામેલ વિતરાગ પરમ આનંદ એ શુભ શિવ જીવ અને શિવ જીવ એ સંસારિક જે જીવો છે એને જીવ તરીકે ઓળખીએ છીએ, અને સંસારમાંથી જે પાર કરી અને જે મુક્ત થયા એને શિવ તરીકે જાણીએ છીએ. શિવ કહો, સિદ્ધ કહો, નામ જુદા જુદા છે, પણ નામનું કોઈ મહત્ત્વ નથી. જે મહત્ત્વ છે અવસ્થાનું છે, દશાનું છે. સિદ્ધ દશા જે પ્રાપ્ત કરે છે એવા પુરુષોનું સહજાત્મ ભાવનાથી આયુર્ભાવ પામેલ વિતરાગ પરમ આનંદરૂપ સુખ છે. નિરૂપમ એટલે ઉપમા ના આપી શકાય, એની કોઈ ઉપમા ના આપી શકાય એમને, એવા નિરૂપમ એટલે તે શુદ્ધાત્માઓને કોઈ પ્રકારની ઉપમા ઘટતી નથી. તથા જ્ઞાન શબ્દથી તેઓ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણવાળા થશે. કે જે અવસ્થા અહીંયા સિદ્ધ પરમાત્માની છે એ તો કેવળ જ્ઞાનનો પિંડ છે, પરમ શુદ્ધ આનંદ ઘન શુદ્ધ આત્મજ્યોતિ. હવે ત્યાં નથી દેહ, નથી કર્મ, નથી આવરણ, કંઈ નથી, કેવળ શુદ્ધાત્મા. શુદ્ધાત્મા કોઈ સંયોગ નથી, માટે વિયોગ પણ નથી. એવા સિદ્ધ પરમાત્મા એમનું સ્મરણ કરીને એમને વંદન કરે છે. બીજી ગાથામાં
વર્તમાન સિદ્ધોને નમસ્કાર. નમો સિદ્ધગણ રાજતા વર્તમાનમાં જે દહતા કર્મિંદન પરમ સમાધિ અનલે તે જી આત્માઓ પરમ સમાધિરૂપ મહાઅગ્નિ વડે કર્મરૂપી કાષ્ટને બાળતા વર્તમાનમાં વિરાજમાન છે તે સિદ્ધોને હું અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરું છું. વર્તમાનમાં પાંચ મહાવિદ્ય ક્ષેત્રોમાં ભગવાન શ્રી શ્રીમંદર આદિ વિદ્યમાન છે. તેઓ વિતરાગ પરમ સામયિકની સાથે રહેનાર 18 દોષ રહિત પવિત્ર પરમાત્માની સમ્યક શ્રદ્ધા જ્ઞાન આચરણરૂપ અભેદ રત્નતરીવાળી જે નિર્વિકલ્પ સમાધિરૂપી અગ્નિ તેમાં કર્મરૂપી કાષ્ટને હોમ્યા કરે છે, અર્થાત આઠે કર્મોનો સર્વથા ક્ષય કરીને સિદ્ધપદ મોક્ષને પામે છે. શુદ્ધ આત્મા જ ઉપાધિ છે તથા તેની પ્રાપ્તિનો ઉપાય નિર્વિકલ્પ સમાધિ છે, તેથી જ ગ્રહણ કરવા યોગ્ય છે એમ અત્રે ભાવાર્થ સમજવો.
પહેલા આવતાકાળમાં થનારા સિદ્ધ પરમાત્માને વંદન કર્યા, પછી વર્તમાને જે સિદ્ધ પરમાત્મા કેવડી તીર્થંકર પરમાત્મા બિરાજે છે અને જેઓ સિદ્ધપદને પ્રાપ્ત કરવાના છે, અર્થાત એ પણ ભાવિ સિદ્ધ જ છે એ અપેક્ષા એ પાછું એ વાત એકની એક છે. તો શું કહેજો, વર્તમાન સિદ્ધોને નમસ્કાર. જે આત્માઓ પરમ સમાધિરૂપ મહાઅગ્નિ વડે કર્મરૂપી કાષ્ટને બાળતા વર્તમાનમાં બિરાજમાન છે તે સિદ્ધોને, જે સિદ્ધપદમાં સ્થિત થઈ ગઈ ચૂક્યા છે, ભાવિકાળમાં થવાના છે, પછી જે સ્થિત થઈ ચૂક્યા છે, તો એવા ભગવંતોને પણ વંદન નમસ્કાર કરે છે. વર્તમાનમાં પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન શ્રી સિમંદર આદિ વિદ્યમાન છે, તેઓ વિતરાગ પરમ સામાયિકની સાથે રહેનાર 18 દોષ રહિત પવિત્ર આત્માઓની સમ્યક શ્રદ્ધા જ્ઞાન આચરણરૂપ અભેદ રત્નત્રયવાળી જે નિર્વિકલ્પ સમાધિરૂપી અગ્નિ તેમાં કર્મરૂપી કાષ્ટને હોયમાં કરે છે, અર્થાત આઠે કર્મોનો સર્વથા ક્ષય કરી અને સિદ્ધપદ મોક્ષપદને પામે છે. અહીંયા આપણને એક વાત મળે છે, મહાવિદ્ય ક્ષેત્ર પણ પાંચ બતાવ્યા. વર્તમાનમાં પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે એક સિમંદર સ્વામીને સ્વામીનાથ તરીકે જાણતા હોય તો બીજા પણ એવા સ્વામીનાથ છે. સિમંદર સ્વામી આદિ સિમંદર આદિ વિદ્યમાન છે, તેઓ કેવા વિતરાગ, પૂર્ણ વિતરાગ છે, નિર્વિકલ્પ સમાધિરૂપ અગ્નિ કેવા પરમાત્માની સમ્યક શ્રદ્ધા જ્ઞાન આચરણરૂપ અભેદ રત્નત્રયવાળી જે નિર્વિકલ્પ સમાધિરૂપી અગ્નિ તેમાં કર્મરૂપી કાષ્ટને હોમ કર્યો. આ કર્મને કાલે આપણે વિચારણા કરી હતી, કર્મનું દહન કરવાનું. જો અહીંયા એ જ કહે છે, કર્મને બાળી નાખવાના. બાળી નહીં નાખા હોય તો પાછા વળી કોઈને કોઈ સ્વરૂપે હાજર થશે, એટલે એને બાળી નાખે, ભસ્મ થઈ જાય, પછી એ ફરીને કોઈ કર્મરૂપે પરિણમે એવી અવસ્થા રહેતી નથી. એટલે કે જે એને અમે સમાધિરૂપ અગ્નિ નિર્વિકલ્પ સમાધિરૂપ અગ્નિ તેમાં આ કર્મરૂપી કાષ્ટને ઉમા કરે, અર્થાત આઠે કર્મોને સર્વથા ક્ષય કરીને શેષપદ મોક્ષને પાવે. આ પુરુષાર્થ શું છે? આ ધર્મ પુરુષાર્થ છે. ધર્મ પુરુષાર્થમાં કરવાનું આ જ છે. કોઈ પણ પ્રકારે એને કે પ્રકારે કર્મોનો ક્ષય થાય એ પ્રકારે પ્રવર્તન કરવું. આ એ જ, કારણ કે મુક્તિને આવરણ કરનારો કંઈ પણ હોય તો એક જ વસ્તુ છે, અને તે કર્મ. જો કર્મ હટી જાય તો મુક્તિ છે જ, કારણ કે આ આત્મા સ્વયં મુક્ત જ છે, બંધાયેલો નથી. બંધન તો એને આ કર્મના આવરણનું છે, બાકી સ્વયં તો અબદ્ધ અવસ્થા જ છે એની. પણ એ ક્યારે? તો કે આ બધા આવરણો હટી જાય કર્મના, કર્મનો. એટલે અહીં કર્મનો ક્ષય એ મુખ્ય વાત છે, કર્મક્ષય મુખ્ય વાત છે. સુધાત્મા જ ઉપાદેય છે. હવે મુખ્ય ઉપાદેય કોણ? આપણે કહીએ કયા તીર્થંકરની ઉપાસના કરશું? પાર્શ્વનાથને પૂજવા કે મહાવીરને પૂજવા? કૃપાળુદેવને પૂછશું કે કોઈ બીજા જ્ઞાનીને ગોતશું? તો કે તમે જે ગોતો તે, પણ અંતે તમારા પોતાના શુદ્ધાત્મા એ જ સાચો ઉપાદેય છે. આ બધામાંથી જતા જતા ત્યાં સુધી જવાનું છે. કૃપાળુદેવનું ધ્યાન કરતાં 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 એવા એકાકાર થઈ જવાય કે એમાં અભેદ દશા આવી જાય. કૃપાળુદેવ અને આપણે ભિન્ન નથી. આપણે અંદરમાં એવી ભાવના હોય કે કૃપાળુદેવ અને આ બે આત્મા બે એકાકાર થઈ ગયા છે, અભેદ ભાવે. હવે એમાં ભક્તિ, હવે કોણ કોની ભક્તિ કરે? તો કે કોઈ કોઈની ભક્તિ કરતું નથી. આ સ્વરૂપની ભક્તિ પોતે પોતાની રીતે પોતે કરે છે, અને સ્વરૂપની પ્રાપ્તિમાં એ રમણતા થાય અને ત્યાં સ્થિર થઈ જાય છે. અહીંયા એ શુદ્ધાત્મા એ જ ઉપાદેય છે, ઉપાસવા યોગ્ય આ છે. અને તેની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો તો કે નિર્વિકલ્પ સમાધિ, વિકલ્પ રહિત. હજી જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી તો એને ખરેખર સમાધિ કહી શકાતી જ નથી. કદાચ દ્રવ્યથી સમાધિ ભાવમાં બેસે, પણ ભાવથી તો જ્યાં સુધી વિકલ્પ ઉભા હોય ત્યાં સુધી એને સમાધિ કેમ કહેવાય? એટલે સમાધિ નિર્વિકલ્પ, તેથી તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. આવું સમાધિની અંદર મારવા, આ જ શુદ્ધાત્માને ગ્રહણ કરવા યોગ્ય છે. બીજા બધા જે છે તે સાધન છે, આલંબન છે, એ આપણું લક્ષ્ય નથી. ગમે તેવી આપણી ભક્તિ હોય પરમાત્મા પ્રત્યે, તો પણ એ પરમાત્મા એ પરપદાર્થ છે, સ્વપદાર્થ નથી. આલંબન માટે યોગ્ય છે, અતિ ઉપકારી છે, આવશ્યક છે, અનિવાર્ય છે, ના નથી. પરંતુ લક્ષ્ય તો શુદ્ધાત્મા, આ જ પરમાત્મા છે. ગઈકાલે આપણે જોયું આત્મા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો આ બહિરાત્મા અવસ્થામાં છીએ અત્યારે, અને અંતરાત્મા દશામાં જઈને ધ્યાવન કરતા 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 પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થવાનું છે. જે આપણે કૃપાળુદેવ આપણે વચનામૃતમાં આવે છે ને, ભૃંગી ઈલિકાને ચટકાવે, તો એ દ્રષ્ટાંતથી સમજાવે છે જ બનારસીદાસજી, કે ભૃંગી ઈયળનું સ્મરણ કરતા કરતા શું, ઈયળ ભમરીનું સ્મરણ કરતા કરતા સ્વયં ભ્રમરીરૂપ બની જાય છે. પોતાપણાનો ત્યાગ થઈ જાય, પોતાપણું ગયું. આ પોતા જે આપણને જો કંઈ પણ સાધકને સાધનાના માર્ગની અંદરમાં કંઈ કઠણ પડતું હોય ને, તો એ જ છે પોતાપણું છે, ત્યાં સુધી જ કઠણ છે. એક વખત પોતાપણું ગયું તો પછી માર્ગ સરળ છે. જ્યાં પોતાપણું કાઢવું એ જ દુષ્કર છે. અને એ કાઢવા માટેથી ને આ બધા જ્ઞાની ભગવંતોએ અનંત ઉપકાર કરી અને આપણને એના માર્ગ બતાવ્યા છે કે પોતાપણું કેમ કાઢવું. હજી આપણે આપણા દેહથી ઓળખવાનો પ્રયત્ન છે, વ્યક્તિત્વથી ઓળખવાનો પ્રયત્ન છે, આપણા કોઈ કુટુંબ, પદ, પદવી, સત્તા, સંપત્તિ એનાથી ઓળખવાનો પ્રયત્ન છે, ત્યાં સુધી આને ને એને ક્યાંય મેળ પડે એવું નથી. એ કાયમ ને કાયમ દૂરનું દૂર રહેવાનું છે. આમાંથી બહાર જ્યારે આવીએ ત્યારે આપણા પોતાપણું, એટલે વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વમાંથી બહાર નીકળીને અસ્તિત્વ રૂપે આપણે આપણો સ્વીકાર કરી અને અસ્તિત્વની અંદરમાં ખોવાઈ જાય, ખોવાઈ જાય, વ્યક્તિત્વ રહે જ નહીં, આ ત્યારે કામ થાય. આ એવું એવું કામ છે. એટલે એ પ્રકાર અહીંયા કહે છે નિર્વિકલ્પ સમાધિ, અને તેથી એ ગ્રહણ કરવા યોગ્ય છે. એમ અત્રે ભાવાર્થ સમજવો. આગળની કથા
ગ્રંથ કરતા મોક્ષસ્થ સિદ્ધ આત્માઓની વંદન કરે છે. વળી વંદુ તે સિદ્ધગણ મુક્તિ પદે વસનાર, જ્ઞાની ત્રિભુવન ગુરુ છતાં નહીં ભવાવધિ પડનાર. જેઓ મોક્ષમાં નિવાસ કરી રહ્યા છે, જ્ઞાની કરીને ત્રણેય લોકમાં ગુરુ મહાન છે, એટલે કેવ જ્ઞાન આદિ અનંત ગુણયુક્ત છે, છતાં કોઈ પણ કોઈ સમયે સંસાર સાગરમાં પડતા નથી, સંસારમાં પાછા આવતા નથી, તે સિદ્ધ સમુદાયને હું નમસ્કાર કરું છું. વિતરાગ નિર્વિકલ સ્વસંવેદનના બળથી શુદ્ધાત્મા સ્વરૂપને પામીને કર્મક્ષય કરીને પ્રાચીન કાળમાં જે પરમદેવ રૂપ તીર્થંકરો તથા ભરત રામચંદ્ર પાંડવ આદિ મુક્ત થયા છે તેઓ વર્તમાની સ્વસ્વરૂપ રૂપ મોક્ષમાં નિવાસ કરી રહ્યા છે. તે મુક્ત આત્માઓ લોકાલોકને પ્રકાશ કરનાર કેવજ્ઞાનાદિ અનેક ગુણોએ કરી મહાન છે, તેથી તેઓને નમસ્કાર કરું છું. જે વસ્તુ ભારે હોય, જે વસ્તુ ગુરુ એટલે ભારે હોય, તે પાણીમાં તરત ડૂબી જાય, પણ પરમાત્મા જ્ઞાન અપેક્ષાએ મોટા હોવા છતાં પાછા સંસારમાં આવતા નથી. અહીં વિરોધ લાગે છે, પણ તે વિરોધ નથી. ચિત્ત ભગવાનની ગુરુ મહત્તા તે સ્વભાવની છે, પૂતગલી નથી કે જેથી પાછા નીચે પડે. અત્યારે વર્તમાનમાં જે આત્માઓ મુક્ત થઈને લોકાગ્રહ એટલે સિદ્ધલોકમાં બિરાજે છે તેને વંદન કરે છે, અને એનું કારણ શું છે કે તે પરમ ગુત્ર એનો એક ગુણ મોટો જે કેવજ્ઞાનાદિ કેવજ્ઞાનાદિ અનંત ગુણ સહિત છે, જે મોટામાં મોટો ગુણ છે એનો, અને પરમ ગુરુ સમાન છે. અને આવું જ્ઞાન હોવા છતાં પણ પાછા નિર્વાણ શબ્દનો અર્થ આપ્યો છે કે જે પાછા ફરી દેહ ધારણ કરતા નથી, સંસારમાં આવતા નથી. પૂર્વે જે તીર્થંકરો અને જે મહાન પુરુષો પોતાના સ્વભાવમાં સ્થિત થઈને સ્વસ્વરૂપમાં જે એટલે નિર્કલ સંસાધન પરથી જ્ઞાન દર્શન ચારિત્ર શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર એટલે રત્નત્રયની પ્રાપ્તિમાં ના બળથી એના એ અગ્નિમાં તપીને જે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને પામ્યા છે અને પામ્યા છે તે મુક્ત થયા છે. મુક્ત થયા છે અત્યારે સિદ્ધ શિલોકમાં બિરાજે છે, અને સર્વ પદાર્થો લોકાલોકના ત્રણ બધા પદાર્થોને કેવો જ્ઞાનાદિ ગુણો વડે જાણી દેખી રહ્યા છે અને તેને નમસ્કાર કરે છે. હવે એક નિયમ છે કે જે ભારે વસ્તુ એ પાણીમાં ડૂબી જાય, હલકી હોય તે તરે, અને આમાં ગુરુ ભગવાનની ગુરુતા બતાવી છે કે જો ભૌતિક પદાર્થ હોય તો ડૂબી જવાનો છે, પણ ભગવાનની શું કામ એની ગુરુતા બતાવી છે, એને કાંઈ ગુણને કારણે ગુણ એ સ્વભાવના ગુણને કારણે એની ગુરુતા બતાવી છે. એટલે ગુરુતામાં આમાં ભેદ લાગ્યા, પણ આમ ગુરુ એટલે મોટા છે તો ડૂબી ન જાય, પણ એ કર્મથી હલકા થયા છે, કર્મથી કર્મનો ક્ષય કર્યો છે, તેથી તે નીચે પાછા આવતા નથી.
મોક્ષમાં જેઓનો નિવાસ થઈ ચૂક્યો છે અને જ્ઞાને કરીને ત્રણેય લોકમાં મહાન છે એટલે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણયુક્ત છે, છતાં કોઈ સમયે સંસાર સાગરમાં પડતા નથી, સંસારમાં પાછા આવતા નથી, તે સિદ્ધ સમુદાયને હું નમસ્કાર કરું. સિદ્ધ લોકમાં કહીએ, લોકાગ્રહ કહીએ, પણ જે સિદ્ધ પદને પામ્યા છે એવા પુરુષ કે જે દેહરહિત છે, કર્મરહિત છે, અને કોઈ પણ પ્રકારના ત્યાં સંકલ્પ વિકલ્પ કર્મ આદિ કાંઈ પણ હવે આવરણ નથી, એવા નિરાવરણ સિદ્ધ પરમાત્મા એમને અહીંયા વંદન નમસ્કાર કરે છે. અને એ વર્તમાન સિદ્ધ પરમાત્માઓની પૂર્વ તો કે પૂર્વ અવસ્થા શું તો કે કેવડી તીર્થંકર એ સ્વરૂપે હતા, એને એ જ અત્યારે ત્યાં સિદ્ધપદની અંદરમાં સ્થિત થયા છે. ભરત મહારાજા, ભગવાન શ્રી રામ, પાંડવો એની વાત કરે છે કે આ બધા મુક્ત થયા છે, તે બધા સિદ્ધપદમાં પાયા પહોંચી ગયા છે, અને એવા સિદ્ધ પરમાત્માનું સ્મરણ કરી અને પોતે અહીંયા આગળ વધે છે. અને એક સરસ વાત છેલ્લે એ કરી કે ગુરુ એટલે ભારે, એમ આપણે સમજીએ મોટું હોય ભારે હોય તો કે સામાન્ય નિયમ તો કેવો છે, ભારે હોય તો ડૂબી જાય, બુડે જે શિર ભાર આવે છે આપણને, બુડે જેના પર ભાર વધારે હોય બુડે, તો આમને તો ઘણો બધો ભાર કહેવાય, તો કે તો બુડવા જોઈએ, તો કે ના આ દેહનો ભાર નથી, કર્મનો ભાર નથી, બધો ભાર ઉતારી નાખ્યો છે, એ તો હળવા ફૂલ થયા છે. અરે ફૂલને પણ કંઈક વજન હશે, આને તો એટલું પણ વજન નથી, એટલા બધા એટલે ઉર્ધ્વગામી આત્માનો જે સ્વભાવ અને એની પરમ ઉત્કૃષ્ટ અવસ્થા એ સિદ્ધ પદ, તો કે ત્યાં એમને કંઈ ડૂબવાની વાત આવતી નથી. એથી કરીને એક વખત ઉર્ધ્વગમન કરીને જે સિદ્ધલોકમાં પહોંચ્યા એમને હવે ફરીને આ સંસારમાં આવવા માટેનું કોઈ કારણ વિદ્યમાન રહેતું નથી. આ વાત સમજો, અહીંયા આપણે રોકાશું. 2, 3 અને 4 ગાથા આપણે લીધી, અને ગઈકાલની જે પહેલી ગાથા જરા લંબાણવાળી હતી એમાં પણ કંઈક પ્રશ્નો હોય, ન સમજાયું હોય તો એનું પણ સમાધાન મળી રહેશે. તો બને તો પ્રશ્નના રૂપમાં કંઈ નોંધ હોય તો આપજો, તો એનું સમાધાન પહેલાં લઈએ અને પછી 2, 3, 4ની વિચારણા સમય અનુસાર કરશું. પેરેગ્રાફ આખો વાંચો. આ પછી પરિભાષા બધી આવશે, નિશ્ચય નહીં ને. સદભૂત અસદભૂત, પ્રયોજનભૂત અપ્રયોજનભૂત ઘણું આવશે, પરંતુ વ્યવહારથી. પણ અસદભૂત એટલે વ્યવહારને માનતા નથી, એટલે નિશ્ચય નહીં માં વ્યવહારને અસદ કહ્યો છે. ના, હકીકતથી વ્યવહારથી, પણ એ અસદ. ઉપચરિત એટલે કેવા ખાતર, કેવું તો પડે. પણ હવે આ બધી આપણે આની ચર્ચામાં પડીએ જ નહીં, કેમ કે વ્યાકરણ સમજવામાં આ જ પડશે. પછી સમજવાની અંદર આ જ થવાનું કે સમજણમાંથી તત્વ ભૂલાઈ જવાનું, શું કરવાનું છે, શેના માટે સમજવાનું છે, એ વસ્તુ. અસદભૂત એટલે શું, સદભૂત એટલે શું, ઉપચરિત એટલે શું, કેનાથી કેવી રીતે, એને એ વ્યવહાર નહીં કેવો, ને અસદ શા માટે કીધો, ને એની આખું એક નહીં છે. આખું નહીની અપેક્ષાએ વાત મૂકી છે, પણ વાત એટલી છે કે ભાવ કર્મનું દહન પણ સેનાથી થાય, નિશ્ચયથી. અને દ્રવ્યનું વ્યવહારથી, દ્રવ્ય કર્મ એટલા કસાયો છે બધા, એનું દહન પણ કરવું સેનાથી થાય, ઉપસમ વ્યવહાર, ત્યાગ વૈરાગ્ય આ બધા વ્યવહારથી, આ બધા કસાયો છે. એટલે દ્રવ્ય કર્મ જે ઉદયમાં આવે એ બધા વ્યાધિ રોગ આ બધા જે કઈ છે એને શાંત કરવા માટે શું કરવું હવે, વ્યવહાર, ચારિત્ર, શુદ્ધ ચારિત્રના વ્યવહારથી આ દ્રવ્ય કર્મો જે ઉદયમાં આવે છે એને તમે શાંત કરી શકો છો. ભોગવવા કેવી રીતે, ભોગવવા સંભાવથી, તો સંભાવથી એને ભોગવવા. અને ભાવ કર્મ જેના કારણે આ દ્રવ્ય કર્મ ઉત્પન્ન થયા, આત્માનો વિભાવ ભાવ, એનું દહન પણ સેનાથી છે, નિશ્ચયથી. શું નિશ્ચય, હું શુદ્ધ આત્મા છું, આ જે મને મોહ થાય છે, આસક્તિ થાય છે, પર પ્રત્યેનું મમત્વ થાય છે, અહમ ભાવ છે, એ હું નથી. એ જેટલો નિશ્ચય દ્રઢ થાય એટલા ભાવ કર્મ જીવ ન કરે. ભાવ કર્મ એટલે શું, વિભાવ. ભાવ કર્મ એટલે વિભાવ, અને વિભાવને સાદી સમજમાં આપણે કહીએ તો પરને પોતાનું માનવું, તે પરમાં મોહ બુદ્ધિ થવી, તે પરમાં આસક્તિ થવી, તે પરમાં હિત બુદ્ધિ થવી, તે પરમાં સુખ બુદ્ધિ થવી, તે આ બધા વિભાવના ભિન્ન ભિન્ન પ્રકારના સ્વરૂપ છે. જેવું એ થાય એટલે શું થાય, કર્મ બંધાય. અને એ કર્મ બંધાય છે તે દ્રવ્ય કર્મ, જ્યારે ઉદયમાં આવે ત્યારે
ભોગવવા પડે છે, દ્રવ્ય કર્મ. તો બંધાઈ ગયેલા કર્મ ઉદયમાં આવે, જે દ્રવ્ય કર્મ છે આપણા અનેક પ્રકારના આઠે આઠ, અત્યારે જ્ઞાનાવરણીય આપણું દ્રવ્ય કર્મ ઉદયમાં છે, સમજાતું જ નથી.
બરોબર છે,
દર્શનાવરણીય ઉદયમાં છે, શ્રદ્ધા થતી જ નથી ગમે એટલા ગ્રંથ વાંચો ને. બરોબર છે, મોહનીય ઉદયમાં છે, જેટલો સંગ છે એ મારો નથી એવું બધું વાતો કરી પણ છતાં મોહ થયા વિના. અંતરાય કર્મ ઉદયમાં છે, જે કંઈ કરો છો એમાં કંઈ ને કંઈ કંઈ ને કંઈ બાધા આવ્યા, પણ આખું જગત નડે છે. એટલે દ્રવ્ય કર્મ છે, હવે એને કેવી રીતે એને દહન કરવા? હા, એટલે વ્યવહાર માર્ગ થી સાધના, એ વ્યવહાર માર્ગ થયો. ટૂંકમાં આ ભાષા સમજીએ તો વ્યવહારથી, દ્રવ્ય કર્મનું દહન પણ વ્યવહારથી છે, અને ભાવ કર્મનું, હવે ભાવ કર્મ ન કરવા તારે, તો ભાવ કર્મનું દહન પણ, અત્યારે હું ભાવ આવા અનેક પ્રકારના ખોટા કર્યા કરું છું, આનું દહન પણ શેમાં છે? એને તારે સમૂહ નાશ કરવા હોય તો કેવી રીતે થાય? નિશ્ચયથી થાય. શું નિશ્ચય છે? શુદ્ધ આત્માનું, પરમ શુદ્ધ આત્માનું સ્વરૂપ. આપણે જે ગયા ગ્રંથમાં જોયું કે પરમ શુદ્ધ આત્માની ઉપાસના, શુદ્ધ આત્મદ્રવ્યનો ભાવ, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ વિભાવ ક્યારે તૂટે આપણો? શુદ્ધ ભાવ આવે તો. શુદ્ધ ભાવ દ્રઢ ન થાય એટલે એને સંકિત કીધું છે, નિશ્ચય ધર્મમાં સંકિત કીધું. સંકિત આવ્યા પછી સ્વસ્વર, સ્વ અને પર, પર સ્પષ્ટ ઓળખાય, કોઈને પૂછવા જવાની જરૂર અને કોઈએ કહેવાની પણ જરૂર નથી. આવું ન થતું હોય તો સમજવું કે હજી સંકિત આવ્યો નથી, સમજ આવી નથી, નિશ્ચય હજુ થયો નથી. જાણકારી છે, નિશ્ચય નથી. જાણકારી તો એવી છે કે બધાને ઉપદેશ દઈ શકે, કેટલાય સમજાવે કે આ બધું ખોટું છે, પણ બધી બેસણાની વાતો છે. બરોબર છે પટેલ, આ વાત પકડાય છે? કર્મ બે પ્રકારના, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ. એ કે છે કે તારે ભાવ કર્મ નાશ કરવો હશે તો, અને ભાવ કર્મ છે ત્યાં સુધી દ્રવ્ય કર્મનું ઉપાર્જન ચાલુ જ રહે છે, કેમ કે દ્રવ્ય કર્મનું ઉપાદન કારણ ભાવ કર્મ છે, અને ભાવ કર્મ છે એ પોતાનો સ્વભાવનો વિસ્મૃતપણું છે. એ જ્યાં સુધી છે ત્યાં સુધી દ્રવ્ય કર્મ છે, દ્રવ્ય કર્મ છે ત્યાં સુધી સંસાર છે, દ્રવ્ય કર્મનું પરિણામ સંસાર છે, એ ચાલુ છે. એટલે અહીંયા રીત બતાવી છે કે કર્મને તો નાશ કરવાનો ઉપાય દહન સિવાય કાંઈ નથી, એમાં આચાર્યશ્રીનું અહીંયા બહુ સ્પષ્ટ વજનપૂર્વક કહે છે કે એને તારે બાકી કર્યા હશે તો પાછા ગમે ત્યારે ઉત્પન્ન થશે. આજે શાંતિ લીધી, બે ચાર દિયા પર્યુષણ રહ્યા, બહુ શાંત ભાવમાં રહ્યો, પાછો નવમે દી તો પાછો એનો અસન થતા એને કોણ રોકે છે? એવો ને એવો પાછો. તો કારણ શું? તો કે એને ઉપશમ કર્યા, એનો દહન ન કર્યું, એને ચૂરો કર્યો, પણ પાછો વરસાદ પડ્યો સંસારનો, સંગ પ્રસંગનો, તો ચૂરામાંથી પાછો ડેટકો થયો. પરંતુ દહન હોય તો ભસ્મમાંથી ન થાય. શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં આવે, પણ આપણે બધું વાંચને ઓછું અને પછી બધું વિચારવાનું ઓછું. મંડુક ચૂર્ણ અને મંડુક ભસ્મ, તો મંડુક ચૂર્ણ છે એમાંથી મંડુકની પૂરી શક્યતા છે, પણ ભસ્મમાંથી કદી મંડુકનું સર્જન થવાની શક્યતા નથી. એમ આપણે કર્મનો નાશ કરવા માટે, અને જે કંઈ સાધના છે પરમાર્થ માર્ગની, એ કર્મના નાશ સિવાય બીજો કંઈ એનો ઉદ્દેશ નથી, પહેલા એ સમજી લઈએ. મુક્તિનો આખો ઉપાય કર્મ ક્ષય સિવાય કંઈ નથી,
હવે આ લક્ષમાં તો બેસતું નથી આપણને ઘણી વાર. આપણે ઉપાયમાં એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આનાથી કર્મક્ષય કરવાના છે, બાંધવાના નથી, એ ભૂલાઈ જાય. એટલે શું કરે, જે ઉપાય કરે એમાં શું કરે, કે જેના માટે કરે છે એ જ ઉત્પન્ન કરતો છે, એને ખબર નથી કે જે તું આખો પ્રયોગ કરે છે પુરુષાર્થની પરમાર્થની પ્રવૃત્તિ એ કેવળ કર્મક્ષય સિવાય કંઈ નથી. એનો હેતુ, એનો હેતુ કર્મક્ષય સિવાય કંઈ નથી. જો કર્મક્ષય ન થયા અને બાકીની બાબતમાં તને આનંદ થયો કે મેં આ કર્યું આ કર્યું આ કરે છે, કેટલો ત્યાગ કેટલો સંયમ, કઠિન ગંભીર આનો આચાર આવો, આનું ચારિત્ર આવો, બડબડાટ કર્યા કરને તું, એના કર્મ જો વધતા હશે તો એની પરમાર્થની પ્રવૃત્તિ નથી, પરિભ્રમણની છે. પછી સદગતિ થાય જુદી વાત છે કે બહુ સારું આટલું સરસ કામ કરે તો તે તો સદગતિ થાય, અધોગતિ ન થાય. પણ સદગતિ લક્ષ્ય હતું, ચાલ્યા કરશે સદગતિમાં ગયો એટલે પછી આવ્યું કે પાછા ડાળખા ઉડશે, કેમ કે ત્યાં જઈને પાછો રાગ કરશે મોહ કરશે એટલે પાછો વળી ત્યાંથી અધોગતિમાં જશે. આ ચક્કર તો ચાલુ જ છે. સમજવાનું શું છે, આખી ધર્મ કહો, પરમાર્થ માર્ગ કહીએ, આત્મ સાધના કહીએ, આ બધાનું લક્ષ્ય શું, કર્મક્ષય. કર્મક્ષયનું પરિણામ મુક્તિ જ આવે સાહેબ. આ મુક્તિ મુક્તિ કરીને કર્મક્ષય ભૂલી જાય છે, બેસે છે વાત લક્ષ્મણ સાહેબ. એનું પરિણામ જ મુક્તિ છે. આ મોક્ષને અટકાવનાર કોણ છે, તો તું તો મોક્ષ સ્વરૂપ છો જ, તને કોણે કીધું કે તારે મોક્ષ બહારથી લેવાનો છે. એટલે આમાં કહ્યું છે કે શુદ્ધ નિશ્ચય નહીં થી તો બંધ કે મોક્ષ છે જ નહીં, તું શું પણ માંડો છો. તો કોઈ વાર આપણે બહુ આવી જાય ને આનંદમાં, મુક્તિ જોઈ છે મારે મુક્તિ, પણ મુક્તિ તરત છે, તું મુક્ત જ છો, આવરણ હટાવ એ કરતો નથી ને, મારે મુક્તિ જોઈ છે, નવા નવા આવરણ ઉભા કરે છે, નવા નવા કર્મ બાંધા કરે છે, એ પ્રવૃત્તિમાંય કસાય કરે, ધર્મની સાધના આરાધનામાંય કસાય કરે, પ્રમાદ કરે. કર્મ બંધના કારણો છે જે, એ પાંચે પાંચ કારણો વિદ્યમાન હોય ત્યાં સુધી શું થાય પરિણામ, કોઈ પણ પ્રવૃત્તિનું બંધ. આશ્રમ હોય ત્યાં સુધી શું થાય, બંધ થાય જ. અને સંવર ક્યારે થાય, આખું બધું આશ્રવ જ્યાં સુધી છે એટલે કે જીવનો જ્યાં સુધી કર્મના કારણો આત્મા તરફ આવે છે અને એને રોકતો નથી અથવા રોકવા તરફ એની દ્રષ્ટિ નથી, એનો પુરુષાર્થ નથી, એના લક્ષ્યમાં નથી, એના ધ્યાનમાં નથી, ભલે પ્રવૃત્તિ ગમે તે કરે, એને સંવર પણ આશ્રવ થાય છે. સંવર પણ સંવરની ક્રિયા સંવરની કરે છે અને પરિણામ આશ્રવનું થાય છે. ઉપયોગની જાગૃતિનો અભાવ. તો અહીંયા બહુ સૂત્ર આપ્યું છે કે આ કર્મને નાશ કરવા માટે એણે શબ્દ પ્રયોગ વાપર્યો છે, દહન પણ, કે ભાઈ બાળી નાખો તમે, બાકી કંઈ નહીં, તમે બાકીનો જે કાંઈ ઉપચાર કરશો એ કહે છે અમને શ્રદ્ધા નથી. દરેકે દરેક આચાર્ય પોતપોતાની રીતે વાતની માંડણી કરે છે, એમાં અત્યારે જે આપણે ચાલીએ છીએ આમાં ચાલીએ છીએ, પછી એમાં ચર્ચા બીજી કરી કે આનું આમ ન થાય, આનું આમ ન થાય, એવું બધું રાખો, હમણાં તમે સાંભળું જ પછી રાખજો, અત્યારે આ ના પાડે છે કે કર્મના નાશનો ઉપાય દહન સિવાય બીજો આકરો માર્ગ. એટલે કીધું ને કઠિન લાગે છે, કઠિન કરવું હોય તો કરીએ, નહીતર આપણે બંધ કરીએ. આપણે પાછું એવું કે બહુ આપણને એમ થાય કે આ વાતમાં આપણું બંધ ઘડ બેસે એમ નથી. બધી જ વસ્તુનો હંમેશા અનેકાંત દ્રષ્ટિથી સાધક તૈયાર થાય ને, એ સાધકનું હિત છે. કેમ કે જ્યારે જ એને જે જે શું કરવાનું છે, કોઈક વાર એને એમ લાગે કે મારે દહનના માર્ગે ચાલવું છે, કોઈ વાર એ ઉપશમના માર્ગે ચાલે. બહુ કર્મથી ઘેરાયેલો હોય સંજોગોથી, ત્યારે એમ કે આ દહનની વાત મારાથી થશે નહીં તો પુરુષાર્થ મૂકી દે, એ નથી કરવું. પણ જેદી મોકો મળે તેદી, હાઈટ પૂરા થયા, પ્રવૃત્તિ બધી બંધ થઈ, હવે કાંઈ જરૂર નથી, તેદી દહનમાં વયો જા, જેટલો સમય મળે એટલો હવે આ કામ કર, સંવરની ધારાને પકડી લે. અત્યાર સુધી ચડ ઉતર હતો, ક્ષયોપશમમાં હતો, ક્ષાયિકમાં જા, અને દહન સિવાય ક્ષાયિક ક્યાંથી આવે? તો સાધકને, મુમુક્ષુને પરમાર્થ માર્ગના બધા પાસાની સમજ વ્યવસ્થિત હોય એ જરૂરી છે. આગમમાં બધાએ કીધા છે માર્ગ, આપણે બધું એક વસ્તુ મગજમાં, એટલે આગમ નાનામાં ચડાવી, પછી આપણા મગજમાં બીજું આગમ આવતું જ નથી. 45 આગમ છે, અનેક પ્રકારના જે બધા નય, જે મત, જે ભંગ ભંગી, આ બધું આગમમાંથી આવે છે. એટલે એ પ્રકારનું મનની અંદર આવી ગાંઠ વાળી દઈએ તો એકાંત પકડાઈ જશે, અને આ માર્ગ એકાંતનો નથી, નથી ને આટલો ઉત્કૃષ્ટ છે તો એકાંતનો નથી. આ જો એકાંત પકડી લ્યો તો આ માર્ગ કલ્યાણકારી નથી. કેમ કે અહીંયા તરત જ કે વ્યવહાર અસદભૂત છે, એટલે વ્યવહાર કરવો જ ખોટો જ છે, અસદભૂતમાં હાવ ખોટો જ છે. હવે એ ચાલીને કરશે તો શું કરશે એ ભાઈ? હવે એકલું જ્ઞાન ધારા એને કેટલી ચાલવાની છે? ક્રિયા વિનાનું જ્ઞાન શું થશે? પેલા જ્ઞાન જ નહીં થાય. એટલે આવું બધું બહુ આમાં પડી જઈએ. કાંતિભાઈ, જેમાંથી જેટલું પકડી શકાય, સરળતાથી સમજી શકાય, એટલી સમજણ કે આમાં વાત સમજણ કેળવવાની છે. આપણે સિદ્ધાંત શાસ્ત્રી બનવાનું, આટલી વાત પકડાઈ જાય તો ઘણું. સુલેખાબેન, એટલે એ સમજવામાં કહું છું, એ આવશે તો એકાંત નહીં થઈ છે. દિગંબર આમ નહીં એટલે એકાંત નહીં છે. એટલે એ સમજવાથી પણ હું કહું છું કે ફાઇનલ નથી. એટલે કેટલાક શબ્દો એવા છે ને, કેટલાક શબ્દો તો આવશે તો હું પણ નહીં તમને સમજાવી શકું. આપણે એ પ્રકારની પરિપાટીમાં નથી તો પાછું પંડિતને બોલાવવો પડશે, અને પંડિતને બોલાવશો એટલે કહેશે કે બધું અત્યાર સુધીનું તમારું બધું મિથ્યા છે, બધું મિથ્યા કર્યું તમે. એટલે એ પંડિત તો સીધું તમને, કેમ કે એ શબ્દ બતાવશે ને, સદભૂત છું ને અસદભૂત છું ને ભૂત છું ને અભૂત છું ને, એટલે એમાંથી તમે આપણે નીકળી ન શકીએ, એકાંત પકડાઈ જાય. બસ એનો સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુ બને તો તર્કથી સમજાવો, અને સમજાવી ન શકો તો મૂંચવી દો. કન્વિન્સ, ટ્રાય તો કન્વિન્સ કરો, યુ ટ્રાય યોર લેવલ બેસ્ટ, પણ ઇફ યુ કેન નોટ કન્વિન્સ, તમને લાગે કે આ વાત કન્વિન્સ થાય એમ નથી, તો ત્યારે ને ત્યારે તમે એવું કન્ફ્યુઝ કરીને વયા જાઓ કે એ પછી ગોથા જ ગાડા કરે, એને એમાંથી કંઈ મળે. હાર્ડ લાગે છે એનું, કારણ કે પરિભાષા બદલાઈ ગઈ છે. જે માણે તરત જ પકડ્યું કે ઉપચારિત એટલે શું, ઉપચરિત એટલે જે વસ્તુ કહી શકાય એમ નથી, પણ કહેવા માટે ભાષાનો પ્રયોગ કરવો પડે છે તો ઉપચારથી ભાષાથી કહેવાય, બાકી તો વર્ણન થઈ શકે નહીં. હવે એ શું સમજાવવું પછી? પકડાય તો પકડાય, ન પકડાય તો ન પકડાય, પછી ઉપચરિત શબ્દ જ ન પકડાય, અને જ્યાં સુધી ન પકડાય ત્યાં મગજમાંથી ઉપચરિત ન જાય, અસદભૂત ન જાય. હવે એ શબ્દ મગજમાંથી નીકળે નહીં ત્યાં સુધી ભાવ પકડે નહીં. એટલે કન્ફ્યુઝન શરૂ થયું, એટલે ગાડી પાટે નહીં ચડે. મુશ્કેલ છે બધું, અઘરો છે ને ગ્રંથ, ચાલુ રાખવો છે. અમારે એક બાપા ગયા આપણે, દામાણી બાપા, એ બહુ વખત ત્યાં કે તમે નિશ્ચયને એના ગ્રંથ સમજાવો, બધાને લ્યો આ કરો. મેં તો કીધું, પણ મારી જ કક્ષા નથી તો કેવી રીતે કહું તમને? તો કે ના ના, એ થઈ જાય, અમને ખાતરી છે, આમ છે તેમ છે. હવે આ બધાને બાળપોથી માંથી તમે બહાર કાઢો. એ અમને બધાને શું કહે? બાળપોથી વાળા, એ કેમ કે નિશ્ચય નહીંના પ્રખર અભ્યાસો. હા બસ, કે આ બાળપોથીમાં તમે હજી આટલા વર્ષથી તમે મમુક્ષુનું કંઈ પ્રગતિ કરાવતા જ નથી. શું પ્રગતિ કરાવે કંઈ ખબર પડતી નથી આપણને. આમાંથી ને આમાંથી જો કોઈ તૈયાર થઈ ગયા હોય તો શીખડાવે તો હું આમ બેસી જાઉં. તમે જ બેસો, હું આમ બેસી જાઉં, પછી મને નહીં. ચાલો, જેટલું આપણાથી ચલાય એટલું ચાલીએ. હા, એમાં છે, પણ એ સમજાવવાની અંદર બેન મુશ્કેલી છે કે એ સમજાવવામાં બધું આખું ભાષા અને વ્યાકરણ શાસ્ત્રનો આધાર જોઈએ. હવે એ આપણા મુમુક્ષુઓની અંદર તો હોય ને, જે સાંભળનાર વર્ગ છે એ વર્ગ એવો કોઈ અભ્યાસુ વર્ગ નથી. અને હવે એ નય છે, એ નય તો પાંડિત્ય ઉપર છે, એમાં તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર આ બધાના અનેક પ્રકારના. એટલે મેં કહ્યું ને કે ઉપચરી શબ્દ આવે, સદભૂત આવે, અસદભૂત આવે, પ્રયોજનભૂત આવે, અપ્રયોજનભૂત આવે. અરે પછી તો કેટલાય હજી શબ્દ આની અંદરથી આવશે જ બધું. તો આપણને એમ થાય કે આ બધું શું કરવું હવે આપણે આની અંદર? પણ આપણે છ પદના પત્રમાં બતાવ્યું, પણ ક્યાં કોઈ સમજાવે છે? અનુપચરિત વ્યવહાર અને ઉપચરિત બે કીધા છે. તમે બતાવો મને કેટલી જગ્યાએ છ પદના પત્રમાં આનું વિશ્લેષણ બતાવો. એને પકડાતું જ નથી. ઉપદેશકના લક્ષમાં ન હોય તો છ પદનો પત્ર ઉપર સ્વાધ્યાય ઘણા થયા છે, પણ બતાવો કે કર્મનું ત્રિવિધપણું કોણે બતાવ્યું? આપણે કોઈની ટીકા નથી કરવી, પણ અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્ય કર્મ એ પોતાની સાથે અનુભવમાં આવે એવા છે, અને ઉપચરિત વ્યવહારથી પેલા ઘર નગર આદિ એનો કરતા છે ઉપચરિત વ્યવહાર. એટલે એનો એક એનો કરતા એ નથી, છતાં પણ એનો કરતા એ છે, ઉપચરિત થી કહેવાય છે. કેમ કે તો એના એના કર્મના કારણે એની રચના થઈ છે, નહીં તો ન થાત. મારું મકાન મારું થયું છે એ પ્રારબ્ધનો ખેલ છે કે તારી પોતાને તે મકાન બનાવ્યું છે? તો પ્રારબ્ધ છે અને મકાન તે બનાવ્યું નથી, મકાન કોન્ટ્રાક્ટરે બનાવ્યું છે. ઉપચરિત થી તારું છે, અનુપચરિત વ્યવહાર શું ને ઉપચરિત વ્યવહાર શું ને? હવે આ બધી વસ્તુ વ્યાકરણની અંદર લાગુ પડે. અને એ ત્રિવિધપણું કર્મનું હજી પકડાયું નથી, આ હું બહુ સ્પષ્ટ કહું છું. ઘણી જગ્યાએ મેં પ્રયત્ન કર્યો છે પણ કાંઈ સમજણ આવતી નથી. એટલે આપણે ત્યાં છે, પણ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એને કર્મનું ત્રિવિધપણું પણ પકડાય નહીં. કેમ કે સમજાવનાર છે એનું એટલું માઇન્ડ ન ચાલતું હોય, એને અભ્યાસ ન કર્યો હોય તો શું કરે? એટલે નયથી આખું માર્ગ પાછો એવો છે જીનેશ્વરનો કે સર્વ નયને સમાવિષ્ટ કરતો માર્ગ છે. સર્વ નયને સમાવિષ્ટ કરતો, એક પણ નય દુભાય નહીં, એક પણ નય છૂટી ન જાય, અને છતાં નય આધારિત નહીં. એકાંત નહીં, સમાવિષ્ટ કરે, એની કલ્પના લીએ, અને પછી જ્ઞાનીઓ આવા શબ્દ પ્રયોગ કરે અને ન પણ કરે. જો એવી એનો એવો વર્ગ ન હોય તો આવી ભાષાનો પ્રયોગ ન કરે. હવે ગ્રંથમાં તો આવે જ, અને આપણે એને બહાર મૂકીએ એટલે તરત જ પ્રશ્ન કરનારો આનું શું, પ્રશ્ન એ જ આવે. અને એ પ્રશ્ન આવે ત્યારે પછી મૂળ વાત વહી જાય. હા, પણ એટલે કહું છું કે આવે તો એને સાદી ભાષામાં ગૌણ કરી નાખે. કૃપાળુ દેવની આત્મસિદ્ધિમાં બધું આવે છે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત. તો અહીંયા આપણને ગાથા આવડશે તો તમને સરસ આવડશે, એક કઈ ભૂલ નહીં પડે. પણ સમજો તો ખરા કે નહીં, ઉપાદાન અને નિમિત્તનું શું કીધું? ઉપાદાન શબ્દ કીધો છે, અને ઉપાદાનનું નામ લઈને નિમિત્તને ત્યાજ કરવો, આવી પ્રકારનો એક એકાંત નહીં છે કે વ્યવહાર અસદભૂત છે, નિમિત્ત અસદભૂત છે, નિમિત્ત કાંઈ કરતું નથી, વગેરે વગેરે ભાષા બધી ફર્સ્ટ ક્લાસ આવે. પણ ક્યારે કરે છે અને ક્યારે નથી કરતું એની વાત પછી લાંબી ચાલે. તો નિમિત્ત અસદભૂત છે, ઉપાદાન સદભૂત છે, ઉપાદાન સદભૂત હોવા છતાં અનંત કાળથી રહીકળો છે, તારા ગુણ તારામાં જ છે, તારો ધર્મ તારામાં જ છે, તારું સામર્થ્ય તારામાં જ છે. અને અહીંયા પ્રશ્ન કર્યો કે સાહેબ અનંત કાળથી મને તો દુઃખ સિવાય કંઈ મળ્યું નથી, અને કહેવાનું તું સુખનું ધામ છો, તું સુખનું ધામ છો. ખ્યાલ આવે છે કે તું અનંત સુખનું ધામ છું, ઓલો કે બધી વાત સાચી ગુરુદેવ, આ અનંત કાળથી રખડું છું અને દુઃખ સિવાય કઈ નથી, પરિભ્રમણ સિવાય કઈ નથી, તું અવ્યાબાજ છું, તને કોઈ બાંધી ન શકે, તારું આત્માનું શુદ્ધ સ્વરૂપ તો આવું છે. સાહેબ બધી વાત સાચી, પણ નરક ગતિ ને તિર્યંજ ગતિના ગતિના પરિભ્રમણ છૂટતા નથી, આ યોનિના ફેરા ટળતા નથી, એનું શું? તો કે તારું ઉપાદાન તો મોક્ષ છે, ઉપાદાન ભલે ને મોક્ષ રહ્યું. તો કે નિશ્ચય નહીં થી તો બંધે નથી ને મોક્ષ નથી. શુષ્ક જ્ઞાનીની વાત કૃપાળુદેવે કીધું કે બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાં. હવે એમાં ખોટું છે? તો કે નિશ્ચય નહીં થી ખોટું નથી, નિશ્ચય નહીં થી ખોટું નથી. હવે એવું અમે તમે કહો, આપણે કહીએ કે નિશ્ચય નહીં થી ખોટું નથી, તો ખોટું નથી તો પછી શું? તમે કહો તો સાચું છે તો પછી બંધ મોક્ષ જ નહીં. પણ ભાઈ નિશ્ચય નહીં થી ખોટું નથી એટલે એક દ્રષ્ટિથી ખોટું નથી, ઉપાદાનની દ્રષ્ટિએ ખોટું નથી. એ સમજાય છે ત્યારે કે આ બધું આવ્યું ને તઈ, એમ નહીં, પણ પછી સમજાય, પેલા એ સમજી લ્યો. હજુ જો રાત ન બેસતી હોય તો મારે કઈ આગ્રહ નથી કરવો, પણ તમે જ્યાં સુધી આખા સમગ્ર દર્શનની વિવિધ દિશાઓને પકડશો નહીં ત્યાં સુધી આ પરમ કૃપાળુ દેવ કેવો અદભુત અને અલૌકિક પુરુષ આવ્યો છે એ લક્ષમાં નહીં આવે. પછી તો એમાં તમે યંત્રવત થઈ જવાના, એમાં યંત્રવત જ થઈ જાય, પછી એની અંદરથી તમને કાંઈ નવું ન લાગે, બસ કૃપાળુ દેવે આમ કીધું છે ને આ કીધું છે આ કીધું, પણ એ કીધું છે એનું બધું માત્ય વર્તનું ને બે વાર તો પૂરા કર્યા આપણે, વચનામૃત ક્યાં અધૂરા રહે, બે વાર પૂરા કર્યા, ત્રીજી વાર કરશું, આપણે દસમી વાર કરશું તો એ જ થાય. ક્યારેક સમજવા માટે વચનામૃત વાંચવાનું બંધ કરવું પડે, સમજાય? ક્યારેક આપણને એમાંથી નવું કઈ ન મળે અને સામાન્ય થઈ જાય, વચનામૃતનું વાંચન સામાન્ય થઈ જાય ત્યારે વચનામૃત વાંચવાનું બંધ કરવું પડે. સામાન્ય પણ થઈ ગયું છે, ઉપયોગ છે, કેમ કે ભાષા સાથે જોડાયો છે અને ભાષા આવડી ગઈ છે, એક લીટી વાંચતા 10 તો આમ બોલી જાય તરત જ, આપણે જ્યાં ઉલ્લેખ કરી રાખે આખો પેરેગ્રાફ બોલી જાય. પછી આપણે કે આની અંદર આ તત્વ તો એ પકડાતું નથી, પેરેગ્રાફ મોઢે છે, શું કરવાનો મોઢે પેરેગ્રાફને, કેમ કે ભાવનું મંથન ન કર્યું, હે આશય સાથે ન કર્યું, તો શબ્દ સાથે જોડાઈ ગયો. તો 3-4 વાર વાંચે પછી શબ્દ સાથે એવો જોડાઈ જાય કે બોલનાર કરતા એને એમ થાય કે મને વધારે આવડે છે. મનમાં ભાવ ઉત્પન્ન કેવા સૂક્ષ્મ થાય છે જુઓ, કે ઘણી વાર આપણને એમ થાય કે આ તો હું જાણું છું અને એ બોલ્યા એને આ ભૂલ કરી આમને આમ છે. જુઓ એને ભાવ નથી પકડવો, હવે એને સામાન્ય થઈ ગયું. અમારે દેવલાલીની અંદર એક ભાઈ છે, બેંગ્લોરથી આવે, પછી આપણે જે કાંઈક લઈએ ને ત્યાં એને એકદમ એ વચનામૃતનો પત્ર, એ પત્ર જે વાક્ય આખે આખો બોલી જાય. ત્યાર પછી એનો સ્વભાવ જ એવો કે પોતાને એટલે આવડે છે, એટલે 5-5 પત્રો બોલી જાય, પછી બંધ જ ન કરે અને કમ્પ્લીટ, એમાં કાંઈ ભૂલ ન પડે, એક શબ્દની ભૂલ ન પડે. પણ એક પણ કંઈ આપણે કંઈક વચનામૃતમાં આવીશું કે એ શું કીધું એ ભગવાનને ખબર હો, હું તો તમે કયો તો કડકડાટ બોલી જાઉં. પાઠશાળાની અંદર છોકરાઓ હોય ને જે પ્રાઇમરી સ્કૂલમાં, એને પેલા ગોખાવી દે, મોક પાઠ કરાવી દે, એમ એને બધા પત્રો સમસ્ત કંઠસ્થ હોય, પણ એ સુખ પાઠ કહેવાય એને, તોય મુશ્કેલી થાય. એટલે જો આપણે ઘણા વખત ત્યાં આ મથામણ હાલે જ છે કે આપણે આ બધા ગ્રંથો બંધ કરી અને વચનામૃત જ વાંચીએ, તો વાંચું એમ કરીએ. પણ વચનામૃત એ સર્વ દર્શનમાંથી નીકળેલો સાર છે, એ દર્શનની સમગ્રતા લક્ષમાં નહીં આવે તો સાર છે એ પકડાશે, એવી શ્રદ્ધા થશે. સાર સમજાય અને જેટલો સમજાય એટલો, આખી વાત એ છે કે આ પુરુષ પ્રત્યેની આપણી શ્રદ્ધા કેટલી છે. અને પછી ગાથા કાઢશે કે વિનય કરે ભગવાન એ ખોટું છે ને, એ ખોટું એ શુદ્ધ નિશ્ચય નહીં થી ઉડાડ્યો. પણ શુદ્ધ નિશ્ચય નહીં એકલો હોતો નથી, પણ બધું બરોબર છે, પણ ક્યારેય અવસ્થા શુદ્ધ નિશ્ચય નહીં એકલો હોતો નથી. તો નિશ્ચય નહીંની જ્યારે વાત થાય છે ત્યારે કોઈ પણ વાત નહીંથી કહેવાય છે, એનો મતલબ કે એક દ્રષ્ટિકોણથી કહેવાય છે, બીજા અંશો વિદ્યમાન છે કે નહીં નક્કી કરો. તો નૈવાદનો તર્ક સાપેક્ષ કે નિરપેક્ષ, સાપેક્ષ એટલે બીજી અપેક્ષા છે પણ ત્યાં ઈ સાયલેન્ટ છે, વસ્તુ નથી એમ નહીં પણ અત્યારે છે એમ માનવું નહીં. ન્યૂટનનો લો એમ કહે કે પદાર્થને ફેંકવામાં આવે તો બીજા કોઈ પરિબળો ન હોય તો એ ગતિમાં ને ગતિમાં રહે, માની લેવું કે બીજા કોઈ પરિબળો નથી એ માનવાનું. આખું વિજ્ઞાન પદાર્થ વિજ્ઞાન એઝમ્પશન અને સપોઝિશન ઉપર હોય, પ્રોવાઇડેડ ધેટ સાપેક્ષ. એમ શુદ્ધ નિશ્ચય નહીં છે, એ અંતિમ સત્ય છે. આ મગજની ભ્રાંતિ, શુદ્ધ નિશ્ચય નહીં પણ અંતિમ સત્ય છે અને એકલું જ સત્ય છે આ ભ્રાંતિ. પણ એટલે કે છે કે આ સ્થિતિ જ નથી. નહીં કીધો ત્યાં જ બતાવી દીધું કે ઇટ ઇઝ ઇમ્પરફેક્ટ. ત્યાં ઇટ ઇઝ ઇમ્પરફેક્ટ, ઇટ ઇઝ નોટ 100%. સમથિંગ ઇઝ ધ, ભલે 99% છે તો ઓલું 1% હશે, હોય, કેમ કે નહીં છે. યુ કાન્ટ સે ઇટ એબ્સોલ્યુટ ટ્રુથ. નિરપેક્ષ એટલે એબ્સોલ્યુટ અને સાપેક્ષ એટલે રિલેટિવ. નહી વાત છે, ઇટ ઇઝ અ લો ઓફ રિલેટિવિટી એન્ડ નોટ લો ઓફ એબ્સોલ્યુટ ટ્રુથ. અને સંસારીઓનું સત્ય ક્યારે એબ્સોલ્યુટ હોઈ શકે નહીં. સંસારીઓનું સત્ય ક્યારેય નિરપેક્ષ સત્ય હોઈ શકે. સત્ય કેવળ કેવડીનું જ હોઈ શકે, છદ્મસ્થને સત્ય હોઈ શકે. એનું સત્ય ખરું પણ કેવું? સાપેક્ષ. એટલે 99% સાચું ને 1% ક્યાંક રહી જતું હોય એમ, રિલેટિવ. ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ. એટલે ઘણીવાર કહે છે કે આપણે ભલે લૌકિક ભાષા કે ગાંધી કે હું તો સત્યને જ માનું છું. અરે સત્ય હોઈ જ ન શકે કેવડી સિવાય. તમારું સત્ય તો તમારી માન્યતાનું સત્ય છે. તમારી માન્યતા એ એબ્સોલ્યુટ નથી. કેટલાય પાસા એવા છે કે જે છટકી જાય છે, જે તમારા લક્ષમાં. અને તમે આગ્રહ પકડીને બેઠા છો તો એ પાસાને લક્ષમાં લેવા તમારી ભૂમિકા નથી, માનસિકતા જ નથી. તો શું કરો? તો હું સત્યને જ ઈશ્વર માનું છું. તો એ સત્ય કેવડીનું સત્ય? નિરપેક્ષ સત્ય, કે જ્યાં સર્વજ્ઞતા છે અને જ્યાં વિતરાગતા છે. જ્યાં સર્વજ્ઞતા નથી, જ્યાં વિતરાગતા નથી, આ એના આધાર કીધા. જેમ આપણે કીધું, વિચારનો આધાર વૈરાગ્ય અને ઉપશમ. વિચારથી જો મોક્ષ થાય, કર વિચાર તો પામ. અને વિચારનો આધાર ભોગ અને આસક્તિ હોય તો, મોહ હોય તો એ વિચારથી પામી શકાય? તો કૃપાળુદેવે જ કીધું. પણ કૃપાળુદેવે કીધું છે એમાં અપેક્ષા છે ને? અપેક્ષા એ છે કે તે વિચારને બે આધાર છે, વૈરાગ્ય અને ઉપશમ. હવે અપેક્ષા ન લઈએ અને એક જ વાત પકડે તો શું કરવું? તો આ વ્યાકરણની દ્રષ્ટિએ આ બધી વસ્તુ આવે. પણ જ્યારે કોઈ વિષયનો શાસ્ત્રીય અભ્યાસ કરવો હોય ત્યારે આવા પદ્ધતિમાં જ જવું પડે. એને પંડિત થવું હોય, કોઈ પણ આવા નિષ્ણાત, તો એને તો સાયન્ટિફિક સ્ટડી કરવો પડે, વ્યાકરણ જોવું પડે, ભાષા જોવું પડે, એનું બેકગ્રાઉન્ડ જોવું પડે, તર્કના નિયમો જોવો પડે. તર્કમાં પણ ફેલેસી ઓફ લોજિક, લોજિક ફેલેસી ઓફ લોજિક હોય છે, કે જ્યાં અમુક વસ્તુ હોય, કે જેમ ધુમાડો છે ત્યાં અગ્નિ હોય, પણ અગ્નિ હોય ત્યાં ધુમાડો ન હોય. હવે આ બધી વસ્તુમાં તો આપણને તો બે ચાર વાક્યો યાદ રહી ગયા, એટલે યાદ રહી ગયા. પણ લોજિક જ્યારે શીખવા બેસીએ ને ત્યારે ખબર પડે કે જે વસ્તુ આમ છે એ આમ હોય અને ન પણ હોય. કેમ કે અહીંયા કહે છે ફેલેસી ઓફ લોજિક છે. ફેલેસી ઓફ લોજિક છે એટલે તર્ક નથી પણ કુતર્ક છે, કુતર્ક છે. તો આવી બધી વસ્તુ તો એ વિષયનો સ્ટડી જ્યારે કરવાનો હોય, એકેડેમિક જેને કહેવાય, તો આવે. તો પંડિતો જે છે એ આ બધી વસ્તુનો અભ્યાસ કરે ત્યારે એક નય શાસ્ત્રનો અભ્યાસ કરે તો કેવો કરે? તો સર્વસ્પર્શી સર્વાંગીણ ન હોય ત્યારે જ્ઞાનીની વાત કેવી હોય? સર્વાંગી, લક્ષ્યને આધારિત હોય જે વિષય છે. એટલે અહીંયા વધારે આનું આપણે કરવાને બદલે આ ગ્રંથને વાંચી જવાનું, વાંચીને એની અંદરથી જુદા જુદા જે કંઈ ભાવો મળે એ ભાવોને સમજવા પ્રયત્ન કરવાનો. આજે જે ગાથા આવી છે એમાં શું છે? સિદ્ધોને નમસ્કાર છે. હજી એક ગાથા બાકી રહી જાય છે, પછી અરિહંતને નમસ્કાર આવે છે. તો સિદ્ધો ને નમસ્કાર છે તો કેવા સિદ્ધો? તો કે વર્તમાનમાં જે સિદ્ધો છે એને નમસ્કાર. તો વર્તમાનમાં કેવા છે? કે જે અત્યારે સમાધિ રૂપી અગ્નિ વડે કાષ્ટ ને કર્મરૂપી કાષ્ટને બાળવામાં અત્યારે જે પ્રયત્ન કરે છે એ સિદ્ધોને હું નમસ્કાર કરું છું. આ બીજી ગાથાનું સૂત્ર, આ સિવાય એને કેવું કઈ નથી. કે મારે સિદ્ધપદ એ જ આરાધ્ય છે, તો સિદ્ધપદ જે બિરાજમાન છે એને કર્યા, પણ વર્તમાનમાં પણ જે સિદ્ધપદની અંદર જે છે, એટલે કે જે અત્યારે એ આરાધના કરી રહ્યા છે એવાને પણ અમે નમસ્કાર કરીએ છીએ. ત્રીજી ગાથામાં શું કહે છે? હા, બીજામાં અનંત ગયા છે, અનંત આત્માઓ પૂર્વે ગયા છે એ બધાને નમસ્કાર છે વર્તમાનમાં ત્રીજી ગાથામાં કહ્યું છે. અને એની અંદર પાછું સરસ મજાનું આપણને કહ્યું છે કે જે છે એ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે તથા તેની પ્રાપ્તિનો ઉપાય નિર્વિકલ્પ સમાધિ છે. આ સૂત્ર જ સમજવાનું છે. ઉપાદેય શું? શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. અને શુદ્ધ આત્માનો અર્થ શું? કર્મરહિત. કર્મરહિત કસાય છે એ પણ એક કર્મનું કારણ છે, માટે કર્મરહિત. પરિણામ જ કાઢ્યું એટલે એના કારણો બધા આવી ગયા. પછી મિથ્યાત્વ રહિત કહીએ, અજ્ઞાન રહિત કહીએ, કઈ નહીં, કર્મરહિત. કર્મ નથી એટલે વિભાવ નથી, કર્મ નથી એટલે ભાવ કર્મ નથી. આત્મા શુદ્ધ આત્મા છે, કર્મરહિત છે. કર્મ નથી, કર્મને ઉત્પન્ન થવાનું બીજ પણ વિદ્યમાન નથી. એ જ આવું એવો જ આત્મા ઉપાસ્ય છે. અને એનો માર્ગ કેવો છે? નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિ. તો સમાધિની સ્થિતિ નિર્વિકલ્પ છે. શેનો વિકલ્પ? સ્વરૂપ બાબતમાં, પોતાના સ્વરૂપ બાબતમાં કોઈ વિકલ્પ નહીં. હું શુદ્ધ ચૈતન્ય છું, સર્વથી ભિન્ન છું, અખંડ જ્ઞાયક છું, સંભાવી છું, કોઈ પરદ્રવ્યો મારા નથી, અસંગ છું, સર્વસંગ સંબંધથી પર છું, હું પરતણો નહીં પરણ મારા. આવો શુદ્ધ આ નિર્વિકલ્પતા આ છે, સ્વરૂપ બાબતમાં નિર્વિકલ્પતા. આપણે વિચાર કરીએ તો દેહથી હું પર છું આવી નિર્વિકલ્પતા આપણને સાધ્ય થતી નથી. કક્ષા નથી હજુ એટલી, સાધનાની હજી એટલી, હજી આપણે કેટલા, તો આનાથી હું નથી ને આ પર બધું, આ બધું પરિગ્રહ છે એનાથી ઘણા. જેમ જેમ આગળ વધતા જાય સાધકો, એમ આવી નાની નાની વસ્તુથી ભિન્નતા અનુભવે છે કે બરાબર છે, એ કંઈ આપણે આ બધું પદ પદવી એનાથી આપણે દૂર છીએ. એમ જાતા જાતા દેહાધ્યાસથી દૂર ટળી જાય કે એક પણ પરમાણુ તે હું નથી, આ શરીરની અંદર જેમાં હું બિરાજમાન છું તે શરીર પણ હું નથી. આ નિર્વિકલ્પ. અને આવી નિર્વિકલ્પ સમાધિ એટલે ધ્યાન હોય છે એ સમયકાલીન હોય છે અને સમાધિને ચિરકાલીન હોય છે. લાંબા સમય સુધી આ વાત સ્થિર રૂપે ટકે, કોઈ વિકલ્પ ન આવે, તો એને સમાધિ કહેવાય. અને ધ્યાનમાં તો જેટલો સમય પ્રયાસ કરે છે, આયાસ કરે છે, એટલો સમય એ નિર્વિકલ્પ રહે એને ધ્યાન કહેવાય. એક જ વિષય ઉપર નિર્વિકલ્પપણે અમુક સમય સુધી સ્થિરતા થવી, એકાગ્રતા થવી, આ ધ્યાનની ભૂમિકા છે. પણ પાછું ધ્યાન તો કંઈક ઉદય આવ્યો તો ધ્યાન છૂટી જાય. ઉદયનો ધક્કો લાગે ધ્યાન છૂટી જાય, વિકલ્પનો ધક્કો લાગે ધ્યાન છૂટી જાય. સમાધિ એ કહે છે કે પછી આ એક ઉદય તને કારગત નીવડે નહીં. ઉદય હોઈને આવે તો પણ તને ચલિત કરે નહીં, કારણ કે તું સમાધિમાં છો. ધ્યાનમાં હોતો હજી ધ્યાન નબળું હોય તો જલ્દી ખસી જાય, નહીં તો થોડો સમય વધારે રહે. તો ધ્યાન અને સમાધિની અંદરનો ભેદ શું? તો નિર્વિકલ્પતા છે જ, સમયની માત્રાનો ભેદ છે અને કેવી આત્મબળ કેટલું છે એના ઉપર. એટલે યોગીઓ સમાધિમાં જાય અને સમાધિ એની કેટલા દિવસો સુધી ચાલે તો દેહ ધર્મ ભૂલાઈ જાય એ સમાધિની અવસ્થા, અને કામ ચલાવ દેહ ધર્મ ભૂલાઈ જાય એ ધ્યાનની અવસ્થા. અને એવો ધ્યાનનો પ્રયોગ આપણે ત્યાં કયો સર્જે કે જ્યાં સુધી 4 લોગસ 40 લોગસ ત્યાં સુધી દેહની અવસ્થા, દેહના ધર્મો, દેહની ક્રિયા, સ્વેચ્છાએ થતી ક્રિયા એક પણ ન થાય, એક પણ ન થાય, એટલું ભાન પણ એનું રહે નહીં. રહે છે કે નથી રહેતી એની ચર્ચા ન કરવી. બરોબર છે ને બેન? તરત એટલે ધ્યાન એટલે નથી જતું, એટલે અત્યારે દેહ સાથે એટલી આપણી જોડાયેલા આપણે છીએ તો ત્યાં આત્મબળ ઓછું પડે છે. પણ સમજવું તો પડે ને કે આત્મબળ ઓછું પડ્યું, મૂળ સ્થિતિ શું છે. એટલે જ સામાયિકના દોષ કીધા કે મેં આ આગળ લીધા હતા, છતાં પણ જો મારો હાથ હૈલો હોય તો એની હું ક્ષમાયાચના કરું. શું કામ હલવો જોઈએ? હાથ હલાવવો એ સ્વેચ્છાપૂર્વકની ક્રિયા છે. પણ આપણે કે ના, એ ઓટોમેટિક થયો, એ દેહાધ્યાસ છે. એ જે થઈ ગયો એ આ દેહાધ્યાસ સમજવું આકરો થઈ જાય કે જરાક પગ કડતર થાય એટલે આમ તરત જ અંગૂઠા ફરે ને પગ માંડે ઉલટી પાલટી મારી દે. આ બધા દેહાધ્યાસના પરિણામ છે. વિચાર જેમ કરીએ એમ સાધનાના માર્ગની અંદર ઊંડાણ પકડાય, નહીં તો બધું જ જાણીએ ને કાંઈ થાય નહીં. જોજો એવું આપણું ન થાય બધા કે જાણકારી ઘણી અને થાય કાંઈ નહીં, કેમ કે કરવું કાંઈ નહીં, વિચારવું જ નહીં. જે થયું એ બધું અહીંયા પૂરું થયું, બહુ સરસ થયું. આજનો સ્વાધ્યાય તો ઉત્તમ, અને હમણાં એક નવી સ્લોગન નવા નવા નીકળ્યા છે, બહુ સરસ. આજ કે આનંદ કી જય. અરે આજ કે આનંદ કી જય નહીં, આ આત્માનો સતરૂપ આનંદ છે, સચ્ચિદાનંદની જય કર. આને તો આજ થયો એટલે ઉઘરાયું જાણે લગ્ન થાય ને એટલે કેમ કે ઉઘલાયું, માંડવો ઉઘલાયું ને વર્ગ કેવું આવે, જાન ઉઘલો કર્યો. એમ ઉઘલો કર્યો એમ આણે આત્માના બધા પરમાર્થની સાધનાનો ઉઘલો કરીને આજનો આનંદ જાય પધરાવી દીધું, ઉકેડી ઉઠાડી દીધી, હૈલા પાછા સબીર પૂરી કરી દીધી. અને આવા જ મેળા છે બધા જોર જોર થી બોલાવનારા, આજ કે આનંદ કી જાય. અને આજ તો જાણે કોઈ જંગ જીતો, લગ્નમાં ગાય ઈડરિયો ગઢ અમે જીતીને એમાં ઓલી વરવાળી હોય છોકરીઓ, જા ઈડર એટલે ખબર પડે. અને એક વસ્તુ, આપણી કલ્પનાઓ બધી જ્યાં સુધી હજી આવી છે આ સ્વાધ્યાયથી આપણા ચિંતનની ધારા ગહન થાય, એક એક વસ્તુની સૂક્ષ્મતા પકડાય, ઊંડાણ સમજાય, અને આપણી પોતાની સાધના છે એની ગહનતા આવે. એને કરતા હોય માળા એને કરીએ, ખમાસણા એને દઈએ, પણ હવે ફેર પડે, દ્રષ્ટિમાં ફેર પડે, ભાવમાં ફેર પડે, પ્રણિધાનમાં ફેર પડે, ઉપયોગમાં ફેર પડે. આ પરિવર્તન છે, પડવું જ જોઈએ. ન પડે તો વિચારવું કે આજ મારું આ બરોબર ન થયું, મેં દર્શન કર્યું પણ બરોબર ન થયું, ઉભો રહે દર્શનમાંથી પાછો ફર. મેં કીધું ને જેમ ક્યારેક સ્વાધ્યાય બંધ કરવા પડે, બંધ કર. કેમ સામાન્ય થઈ ગયું? કેમ ઉત્કૃષ્ટ ભાવ ન આવ્યો? અને વાત બધી અપૂર્વની કરવી. અપૂર્વ એને જ કહેવાય કે ગઈકાલ સુધી મને આવો ભાવ નહોતો આવ્યો એટલો આજે આવ્યો, અને આજે છે એનાથી આવતીકાલે આ અપૂર્વતા છે. એને અપૂર્વકરણ કીધું છે, 8મો ગુણસ્થાન જ કીધું છે, અને એ અંતરઘડીમાં મોક્ષ મેળવે છે, અંતર મુહૂર્તમાં. છ દી રોજ એક સામાયિક કરી અને એક એક ગાથા વાંચજો. બે વાજે એક રોજ ની પાંચ પાંચ વાજે તો 30 ગાથા સુધી થઈ જાય ને. અહીંયા આવીને જ વાંચીએ છીએ ને પછી પકડાતું જ નથી. જરાક વાંચીને આવ્યા હોય તો અહીંયા વધારે પકડાય કે આ તો વાંચી લીધું છે હવે આ સમજાણું. ઘણી વાર એવું છે કે વિષય એવો હોય તો આકરું લાગે, પહેલી જ વાર વાંચીએ તો શું થાય. અરે પહેલી વારમાં છાપવું હરકું નથી મંચાતું, એટલે પેલા બધું જોઈ લઈએ અને પછી પાછો નિરાતે છાપું લઈને બે. જો હવે એમાં તું આટલો પ્રયત્ન કરે છે તો ગ્રંથ જ્ઞાનીના વાંચવા છે એમાં કાંઈક તો સમય આપવાનું શીખ.